एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार, विश्वनी उत्तम आत्मकथाओ अने श्रेष्ठ जीवनचरित्रोनो सार, हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे।
આજે આપણે જેમની વાત કરવા જઈ રહ્યા છીએ, એમની ઓળખાણ તો કદાચ દરેક ભારતીયને હશે જ, ભલે નામથી તરત યાદ ના આવે, પણ એમનું એક સર્જન એ અમર છે। આપણે વાત કરી રહ્યા છીએ આર કે લક્ષ્મણની
અને એમની આત્મકથા ધ ટનલ ઓફ ટાઈમ વિશે, બરાબર, જે 1998માં આવેલી।
હા, બિલકુલ, સમયની સુરંગ।
આર કે લક્ષ્મણ એટલે પેલા ચશ્મા, ધોતી અને ચેક્સ કોટવાળા કોમન મેન, એજ ને, જેમણે લગભગ અડધી સદી, કદાચ એનાથી પણ વધુ સમય,
હા, અડધી સદીથી વધુ સમય સુધી એમણે ભારતના રાજકીય અને સામાજિક જીવન પર પોતાની એકદમ અનોખી નજર રાખી, કટાક્ષભરી પણ સાથે સાથે હુંફાળી પણ।
સાચી વાત છે।
લક્ષ્મણ, જેમનો જન્મ 1921માં અને અવસાન 2015માં થયો, એ માત્ર કાર્ટૂનિસ્ટ નહોતા, એ તો એક પ્રકારના ઇતિહાસકાર હતા, જેમણે પિંચી અને શાહીથી 20મી સદીના ભારતનું આખું ચિત્ર આપણી સામે મૂક્યું।
ગુલામીથી લઈને આઝાદી અને પછીના બદલાવ સુધીનું બધું જ।
બરાબર, એમની વાત એટલે ખાલી એક કલાકારની સફર નથી, એક રાષ્ટ્રના ધબકારાની પણ વાત છે।
અને મને લાગે છે કે એમનું કામ આજે પણ એટલું જ પ્રસ્તુત છે। સત્તાની સામે અરીસો ધરવાની હિંમત, સામાન્ય માણસના મૂંગા અવાજને વાચા આપવાની કોશિશ, અને પેલી ગંભીર વાત પણ હળવાશથી કહી દેવાની કળા, આ બધું આજે ક્યાં જોવા મળે છે? બહુ ઓછું।
સાવ સાચી વાત। એટલે જ એમની આત્મકથા ખાલી એમની યાદોનો સંગ્રહ નથી, એ તો કલા શું છે, સમાજ શું છે, માણસ હોવાનો અર્થ શું છે, એના પરનું એક ઊંડું ચિંતન છે।
તો ચાલો શરૂ કરીએ એમના જીવનની લાંબી, રસપ્રદ સમયની સુરંગની સફર।
ચોક્કસ।
શરૂઆત ક્યાંથી થઈ? એમનું બાળપણ મૈસૂરમાં નહીં,
1921 મૈસૂર। એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવાર હતો, 6 ભાઈઓ હતા અને લક્ષ્મણ સૌથી નાના।
અચ્છા।
એમના પિતા એટલે શાળાના હેડમાસ્ટર હતા, એટલે ઘરમાં એક વિદ્યાનું, ભણતરનું વાતાવરણ તો હતું જ। પણ રસપ્રદ વાત એ છે કે એમની માતા, જે થોડા વધુ વ્યવહારુ અને વિનોદી સ્વભાવના હતા, એમનો પ્રભાવ લક્ષ્મણની પેલી વ્યંગ શક્તિ પર પડ્યો હોય એવું લાગે છે।
અને એમના મોટા ભાઈ આર કે નારાયણ, એ પણ પ્રખ્યાત લેખક, એટલે ઘરમાં સાહિત્ય અને વિચારોની ચર્ચા તો ચાલતી જ હશે।
ચોક્કસપણે, એ બૌદ્ધિક માહોલની અસર તો ખરી જ, પણ સાથે સાથે પેલું એ સમયનું મૈસૂર શહેર એ પોતે જ જાણે એક પાઠશાળા જેવું હતું।
કેવી રીતે?
જુઓ, ત્યાં પરંપરા પણ હતી અને નવી પ્રગતિશીલ શિક્ષણ નીતિઓ પણ હતી। લક્ષ્મણ કલાકો સુધી એમ જ રખડતા, મહેલના મેદાનોમાં દરબારી ઠાટમાટ જોતા, સામાન્ય લોકોનું બારીકાઈથી નિરીક્ષણ કરતા, આ બધું જાણે અજાણતા જ એમના મનમાં સ્ટોર થતું ગયું।
અને પેલો ચિત્રકામનો શોખ, એ તો કહેવાય છે કે નાનપણથી જ હતો, ઘરની દીવાલો, નોટબુક કશું બાકી નહોતું રાખતા।
હા હા, એ વાત સાચી, કાગડા ગરોળી ત્યાંથી માંડીને નોકર ચાકર, શેરીના ફેરિયા, ભિખારીઓ, અમલદારો સુધા, બધા એમના સ્કેચબુકના પાત્રો હતા।
કમાલ કહેવાય।
અને કમાલ એ હતી કે ખાલી દેખાવ નહીં દોરતા, વ્યક્તિના સ્વભાવનો જે અર્ક હોય ને, એ પકડી પાડતા એમના ચિત્રોમાં। અને એમને પહેલી ઓળખ પણ એમના ચિત્રકામથી જ મળી। એક નાનકડો પ્રસંગ છે।
કયો પ્રસંગ? કઈ શાળાનો છે?
હા, શાળામાં એમના એક શિક્ષક હતા, એમણે લક્ષ્મણે દોરેલું પીપળાના પાંદડાનું ચિત્ર જોયું, અને એ એટલું સચોટ હતું, એટલું જીવંત હતું, કે શિક્ષકે આખા વર્ગ સામે એમના વખાણ કર્યા।
અચ્છા।
અને ભવિષ્યવાણી પણ કરી કે આ છોકરો મોટો થઈને કલાકાર બનશે। હવે જુઓ, આ કોઈ નાની વાત નથી, એક બાળકની અંદર જે સ્વાભાવિક વૃત્તિ હોય ને, એને પહેલી વાર આવી જાહેર પ્રશંસા મળી, એણે લક્ષ્મણના મનમાં પેલું બીજ રોપી દીધું
કે હું કલાકાર બની શકું છું। પણ ભણવામાં કેવા હતા? કારણ કે એ સમય તો પાછો આઝાદીની લડતનો હતો, બીજું વિશ્વયુદ્ધ, માહોલ અલગ હતો।
ભણવામાં, ખાસ કરીને પેલી ગોખણપટ્ટીવાળા વિષયોમાં એમને થોડો સંઘર્ષ કરવો પડતો। એમનું ખરું શિક્ષણ તો વર્ગખંડની બહાર જ થતું હતું, દુનિયાને જોવામાં, સમજવામાં,
નિરીક્ષણ દ્વારા।
હા, એ સમયના જે સામાજિક રાજકીય ફેરફારો હતા, મીઠાનો સત્યાગ્રહ, ભારત છોડો આંદોલન, એ બધાના તેઓ સાક્ષી તો બન્યા, પણ એમની નજર હંમેશા એક કલાકારની રહી, જાણે બધું પોતાની રીતે નોંધી રહ્યા હોય.
પણ પછી પેલો મોટો ધક્કો લાગ્યો, મુંબઈની આર્ટ સ્કૂલવાળી વાત. એ શું હતું બરાબર?
હા, એ 1939ની વાત છે. મુંબઈની સૌથી પ્રખ્યાત આર્ટ સ્કૂલ સર જે જે સ્કૂલ ઓફ આર્ટ, એમણે ત્યાં અરજી કરી, પણ સ્કૂલે એમની અરજી ફગાવી દીધી.
કારણ શું આપ્યું?
કારણ એવું આપ્યું કે એમના ચિત્રોમાં પૂરતી પ્રતિભા નથી. વિચાર કરો.
શું વાત કરો છો? જે માણસે પછી આખા દેશને પોતાના કાર્ટૂનથી એમ કહીએ ને કે ઘેલું લગાડ્યું, એમને જ કહેવામાં આવ્યું કે તમારામાં ટેલેન્ટ નથી?
બરાબર. એક યુવાન ઉગતા કલાકાર માટે આ કેટલો મોટો આઘાત હશે
ખરેખર.
પણ કદાચ એ અસ્વીકાર જ એમના માટે વરદાન સાબિત થયો.
એમ કેવી રીતે?
જુઓ, એનાથી પરંપરાગત કલા શિક્ષણના દરવાજા બંધ થઈ ગયા, પણ એના કારણે એમને સ્વશિક્ષણનો રસ્તો અપનાવવો પડ્યો. પોતાની આગવી શૈલી વિકસાવવી પડી. શૈક્ષણિક બંધનોથી એ મુક્ત થઈ ગયા.
એટલે કે કોઈ ચોકઠામાં બંધાયા નહીં.
બિલકુલ. અને એમને એ પણ સમજાયું કે મોટી સંસ્થાઓ પણ ક્યારેક ખરી પ્રતિભાને ઓળખવામાં ભૂલ કરી શકે છે. એમનામાં એક જાતની જીદ આવી ગઈ, પોતાની રીતે શીખવાની, પોતાના કલાના સિદ્ધાંતો બનાવવાની.
અને એ સમય દરમિયાન જ એમણે પેલી પોતાની નિરીક્ષણ શક્તિને વધુ શાર્પ કરી હશે.
બિલકુલ.
લોકોના હાવભાવ, એમની બોડી લેંગ્વેજ.
ચોક્કસ. મૈસૂરની મહારાજા કોલેજમાં ભણતા હતા ત્યારે જ એમણે સ્થાનિક અખબારો માટે કાર્ટૂન બનાવવાનું શરૂ કરી દીધું હતું. સ્વરાજ્ય જેવા અખબાર, કોરવંજી જેવું હાસ્ય મેગેઝિન, એમાં એમના કાર્ટૂન છપાતા.
એટલે પાયો તો ત્યાં જ નંખાઈ રહ્યો હતો.
હા, જાણે વ્યાવસાયિક કારકિર્દીની તાલીમ ચાલી રહી હતી.
અને પછી આવ્યું મુંબઈ, મોટા શહેરમાં પ્રવેશ.
હા, 1940ના દાયકામાં મુંબઈ આવ્યા. શરૂઆતમાં ધ ફ્રી પ્રેસ જર્નલ નામના અખબારમાં નોકરી મળી. અને તમને જાણીને કદાચ નવાઈ લાગશે.
શું?
ત્યાં એમના એક સાથી હતા, બાલ ઠાકરે.
ઓ, ખરેખર?
હા. માહોલ સર્જનાત્મક હતો, પણ રાજકીય રીતે ખૂબ જ અસ્થિર. ત્યાંનો અનુભવ લીધા પછી 1947માં, જે વર્ષે ભારત આઝાદ થયું, એ જ વર્ષે તેઓ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે જોડાયા.
અને આ એમના જીવનનો એકદમ કહી શકાય કે નિર્ણાયક વળાંક સાબિત થયો.
સૌથી મોટો વળાંક કદાચ. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ એમને શું આપ્યું? સ્થિરતા આપી, એક મોટો રાષ્ટ્રીય મંચ આપ્યો, અને સૌથી અગત્યનું,
સ્વતંત્રતા.
બરાબર. સંપાદકીય સ્વતંત્રતા. અને એનો એમણે પૂરો ઉપયોગ કર્યો. 5 દાયકા કરતાં વધુ સમય તેઓ ટાઈમ્સ સાથે રહ્યા. અને અહીં જ 1951માં એમના સૌથી મોટા, સૌથી પ્રખ્યાત સર્જનનો જન્મ થયો,
ધ કોમન મેન.
યસ, યુ સેડ ઇટ નામની એક દૈનિક પોકેટ કાર્ટૂન શ્રેણી શરૂ કરી હતી. એના માટે એમને એક એવા પાત્રની જરૂર હતી જે રોજના સમાચારો પર, રાજકીય ગતિવિધિઓ પર એક મુખ પ્રેક્ષક તરીકે કોમેન્ટ કરી શકે. અને એમણે આ અદ્ભુત પાત્ર ઘડ્યું. પેલો ચેક્સ કોટ, ધોતી, ગોળ ચશ્મા અને માથે પેલા થોડા વિખરાયેલા વાળવાળો સામાન્ય માણસ,
જે કંઈ બોલતો નથી, પણ એની હાજરી, એના હાવભાવ એ જ બધું કહી દે છે.
એકદમ સાચું. એ પાત્ર કોણ હતું? એ સામાન્ય ભારતીયનું પ્રતિબિંબ હતું જે સરકારી તંત્રોથી મૂંઝાયેલો છે.
હા,
ભ્રષ્ટાચાર જોઈને હતાશ છે. રાજકીય ખેલ તમાશા જોઈને ક્યારેક કદાચ મનોરંજન પણ પામે છે, પણ તેમ છતાં
ટકી રહે છે.
ટકી રહે છે અપાર ધીરજ સાથે, જીજીવિષા સાથે. અને કોમન મેનના માધ્યમથી લક્ષ્મણ કોઈનો પક્ષ લીધા વગર એકદમ ધારદાર છતાં નિર્દોષ રીતે સામાજિક અને રાજકીય ટીકા કરી શકતા હતા.
એ લાખો લોકોનો અવાજ બની ગયો જે બોલી શકતા નહોતા.
બિલકુલ. લાખો મૂંગા લોકોનો અવાજ.
પછી તો એમની કારકિર્દી એમ કહીએ કે ટોચ પર પહોંચી. 1960 અને 70નો દાયકો.
હા, એ સમયગાળો તો એમની સર્જનાત્મકતાનો સુવર્ણકાળ ગણાય. એમના ભાઈ આર કે નારાયણની નવલકથાઓ માટે ચિત્રો દોર્યા. પછી પેલું એશિયન પેઇન્ટ્સનું માસ્કોટ
ગટ્ટુ.
હા, ગટ્ટુ કેટલું ફેમસ થયું. જાહેરાત ઝુંબેશો કરી એનિમેટેડ ફિલ્મો પર પણ હાથ અજમાવ્યો. એમનો પ્રભાવ ખૂબ વધ્યો.
અને પેલો કટોકટીનો મુશ્કેલ સમય 1975-77, ત્યારે પણ એમની કલમ અટકી નહીં ખરું ને?
ના, જરાય નહીં. એ ખૂબ જોખમી સમય હતો, સેન્સરશિપ હતી, પણ એમણે સત્તાના દુરુપયોગ પર કટાક્ષ કરવાનું ચાલુ રાખ્યો.
પણ કેવી રીતે?
એમની શૈલી થોડી વધુ સૂક્ષ્મ બની ગઈ. સીધી ટીકાને બદલે રૂપકોનો, દ્રશ્યોના પ્રતીકોનો ઉપયોગ કર્યો. પણ વાત તો એમણે કહી જ દીધી. એ એમની હિંમત અને પોતાની કલા પ્રત્યેની પ્રતિબદ્ધતા બતાવે છે.
પછીના વર્ષોમાં તો તેઓ જાણે એક સંસ્થા જેવા બની ગયા. લેખન તરફ પણ વળ્યા નહીં?
હા, ઉંમર સાથે એક સક્રિય વ્યંગકારમાંથી તેઓ ભારતીય સાંસ્કૃતિક જગતના એક વડીલ જેવા બની ગયા. એમણે પોતાની આત્મકથા લખી ધ ટનલ ઓફ ટાઈમ, જેમના જીવન અને સમયનું એક અદ્ભુત પ્રતિબિંબ છે.
અને બીજી પણ ચોપડીઓ લખી.
હા, પ્રવાસ વર્ણનો લખ્યા, એક નવલકથા પણ લખી, ધ હોટેલ રિવીરા, ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે ધ મેસેન્જર. લેખનમાં પણ એમની શૈલી પેલી નિરીક્ષણવાળી જ રહી.
અને 2003માં એમને સ્ટ્રોક આવ્યો હતો, તેમ છતાં કામ ચાલુ રાખ્યું.
હા, જમણા હાથથી કામ કરનાર આ કલાકારે લકવાને કારણે શરીરનો ડાબો ભાત પ્રભાવિત થયો, પણ હાર ન માની. છેક 2015માં એમના અવસાન સુધી એમની સર્જન યાત્રા કોઈને કોઈ સ્વરૂપે ચાલુ જ રહી.
ખરેખર અદ્ભુત જીવન, પ્રેરણાદાયક. આટલી લાંબી અને સફળ કારકિર્દી, એની પાછળ એમનું જીવન પ્રત્યેનું દર્શન કેવું રહ્યું હશે? એમના વિચારો, એમના મૂલ્યો શું હતા?
એમની ફિલોસોફીને જો એક શબ્દમાં કહેવી હોય તો કદાચ નિરીક્ષણાત્મક માનવતાવાદ કહી શકાય, ઓબ્ઝર્વેશનલ હ્યુમેનિઝમ.
એનો અર્થ શું થાય?
એનો અર્થ એ કે તેઓ માણસોને, ખાસ કરીને સામાન્ય માણસોને, ખૂબ ઊંડી સહાનુભૂતિથી જોતા હતા, એમના સંઘર્ષોને સમજતા હતા. જાણે કોઈ વૈજ્ઞાનિક જેવી તટસ્થતા હોય, પણ સાથે ઊંડી માનવીય સંવેદના પણ હોય, એમ સમાજનું અવલોકન કરતા.
અને સત્તા પ્રત્યે હંમેશા એક પ્રકારનો સંશય ભાવ.
હા, બરોબર. પછી એ રાજકીય સત્તા હોય, અમલદારશાહી હોય, કે પછી સામાજિક રૂઢિઓની સત્તા હોય, એમના માટે રાજકારણીઓ કે મોટા અધિકારીઓ કોઈ દેવતા નહોતા.
એ પણ માણસો જ હતા.
બસ ભૂલો, કરી શકે તેવા, ક્યારેક હાસ્યાસ્પદ, ક્યારેક સ્વાર્થી, અહંકારી, એવા સામાન્ય માણસો. અને એમના કાર્ટૂનમાં આ જ વાત ઝીલાતી હતી. એ ક્યારેય કોઈ નેતાની પૂજા નહોતા કરતા.
એટલે જ કદાચ પેલો કોમન મેન આટલો સફળ રહ્યો. એ લક્ષ્મણના આ જ દ્રષ્ટિકોણનું એકદમ પરફેક્ટ પ્રતીક હતો, મૂંગી બહુમતીનો અવાજ.
બરાબર. અને એમની ખૂબી જુઓ, ભલે એ ભારતીય પરિપ્રેક્ષ્યમાં કામ કરતા હતા, પણ એમના કાર્ટૂનનો જે સૂર હતો ને, એ વૈશ્વિક હતો.
હા, એ વાત સાચી છે.
લાલચ, ભ્રષ્ટાચાર, સરકારી તંત્રની અણઆવડત, અમલદારશાહીની વહિયાતતા, આ બધું ક્યાં નથી? દુનિયામાં બધે જ છે. એટલે જ એમના કાર્ટૂન આજે પણ આપણને એટલા જ રિલેવન્ટ લાગે છે.
એવું પણ કહેવાય છે કે તેઓ થોડા અલિપ્ત રહેતા હતા, મતલબ બહુ ભળતા નહીં.
વ્યવસાયિક રીતે કદાચ એ અંતર જાળવતા હશે, પણ એમના કામમાં ઉદાસીનતા નહોતી, ઉલટાનું ઊંડી હૂફ અને સ્નેહ હતો. માણસના સ્વભાવની જે વિચિત્રતાઓ છે અને ગમે તેવી પરિસ્થિતિમાં ટકી રહેવાની એની જે ક્ષમતા છે, એના પ્રત્યે એમને એક જાતનો આશ્ચર્ય મિશ્રિત આદર હતો.
આટલું બધું કામ કરવાની આટલા વર્ષો સુધી પ્રેરણા ક્યાંથી મળતી હશે? શું ડ્રાઈવ કરતો હશે એમને?
મને લાગે છે કે મુખ્યત્વે ત્રણ વસ્તુઓ હતી. એક તો ચિત્રકામ, એ એમના માટે શ્વાસ લેવા જેટલું સહજ હતું, જાણે એક આંતરિક જરૂરિયાત.
હા.
બીજું નિરીક્ષણ કરવાનો રોમાંચ, લોકોને જોવું, એમના હાવભાવ, એમની વર્તણૂક, એનો અભ્યાસ કરવો, એમાં એમને અનંત આનંદ આવતો. અને ત્રીજું સત્યને ઉજાગર કરવાની એક ખેવના હતી. કોઈ પક્ષ કે વિચારધારાને વળગી રહેવાને બદલે સમાજને અરીસો બતાવવાનો એમનો પ્રયાસ હતો, સ્પષ્ટતા લાવવાનો.
અને મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરતા? પેલી આર્ટ સ્કૂલની ના હોય કે પછી કટોકટી જેવો કપરો સમય હોય.
એમની રીત હતી શાંત દ્રઢતા. ગુસ્સો કે હતાશા વ્યક્ત કરવાને બદલે પરિસ્થિતિનો સ્વીકાર કરીને નવો રસ્તો શોધી કાઢવો.
અને બીજું એમનું હથિયાર, રમૂજ.
બિલકુલ. એમનું સૌથી મોટું હથિયાર અને કદાચ ઢાળ પણ. મુશ્કેલ વાતને પણ હળવાશથી કહેવી, ગંભીર પરિસ્થિતિમાં પણ વિનોદ શોધી લેવો. રમૂજ એમના માટે બચાવ પણ હતો અને સામાજિક ટીકા કરવાનો પ્રહાર પણ.
અને પોતાના પર ક્યારેય દયા ન ખાવી.
હા, એ બહુ મહત્વનું છે. એમનામાં આત્મદયાનો સદંતર અભાવ હતો. પોતાના સંઘર્ષોની વાત પણ તેઓ જાણે હસીને હળવાશથી કરતા.
આઠી લાંબી સફર જોયા પછી એવા કયા ત્રણ મુખ્ય વળાંક કે પરિવર્તન બિંદુઓ લાગે છે જેણે લક્ષ્મણના જીવનની દિશા ખરેખર બદલી નાખી?
સારો સવાલ છે. જો ત્રણ મુખ્ય બિંદુઓ તારવલા હોય તો પહેલો તો એમના બાળપણમાં જ આવે, પેલો શાળાનો પ્રસંગ,
પીપળાના પાંદડાવાળો.
હા, જ્યારે એમના શિક્ષકે એમના ચિત્રના વખાણ કર્યા અને ભવિષ્યવાણી કરી કે તું કલાકાર બનીશ. એ નાની ઉંમરે મળેલી બાહ્ય સ્વીકૃતિ હતી. એમની અંદર રહેલી વૃત્તિને જાણે સમર્થન મળ્યું, આત્મવિશ્વાસ આવ્યો, એ વ્યાવસાયિક ઓળખનું પહેલું બીજ ત્યાં રોપાયું.
બરાબર. અને બીજો વળાંક જે કદાચ શરૂઆતમાં નકારાત્મક લાગ્યો પણ પરિણામ સારું લાવ્યો?
ચોક્કસપણે. સર જે જે સ્કૂલ ઓફ આર્ટનો અસ્વીકાર 1939માં, જ્યારે દેશની શ્રેષ્ઠ ગણાતી કલા સંસ્થાએ જ કહી દીધું કે તમારામાં ટેલેન્ટ નથી, ત્યારે એમના માટે એ મોટો ફટકો હતો.
હા,
કલાકાર બનવાનો પરંપરાગત રસ્તો જાણે બંધ થઈ ગયો. પણ એનું પરિણામ શું આવ્યું? એમને પોતાની રીતે શીખવાની ફરજ પડી, પોતાની આગવી અનન્ય શૈલી વિકસાવવી પડી. એ અસ્વીકારે એમને શૈક્ષણિક બંધનોમાંથી મુક્ત કર્યા, એટલે એ આશીર્વાદરૂપ બન્યો અને એણે એમને સ્થિતિસ્થાપકતા પણ શીખવી.
અને ત્રીજો વળાંક, જેણે એમને આખા દેશમાં ઘરે ઘરે પહોંચાડી દીધા,
કોમનમેનનું સર્જન. 1951માં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા માટે દૈનિક કાર્ટૂન બનાવતી વખતે એમને સમજાયું કે રોજ નવા નવા પાત્રો બતાવવાને બદલે એક સ્થિર મૂક નિરીક્ષકની જરૂર છે, જે વાચક સાથે કાયમી ધોરણે જોડાઈ શકે. અને એમણે આ અમર પાત્ર બનાવ્યું. આ ખાલી એક કાર્ટૂન પાત્ર નહોતું, એ લક્ષ્મણના સમગ્ર જીવન દર્શનનું, એમની ફિલોસોફીનું સ્ફટિકીકરણ હતું.
અને એ પાત્રે લક્ષ્મણને ખાલી એક કાર્ટૂનિસ્ટમાંથી એક રાષ્ટ્રીય સંસ્થા બનાવી દીધા.
બરાબર કહ્યું. કોમન મેન તો લક્ષ્મણનો પર્યાય બની ગયો, લાખો ભારતીયો માટે એક પ્રતીક બન્યો. એ પાત્ર દ્વારા એમને રાષ્ટ્ર સાથે સંવાદ કરવાનો એક અનોખો અવાજ મળ્યો, જે શક્તિશાળી હતો છતાં સૌમ્ય હતો, ટીકા કરતો હતો પણ પ્રેમપાત્ર હતો. એટલે આ ત્રણ બિંદુઓ, બાળપણની સ્વીકૃતિ, યુવાનીનો અસ્વીકાર અને પરિપક્વતાનું સર્જન, એ ખરેખર એમના જીવનના મુખ્ય આધારસ્તંભ રહ્યા.
લક્ષ્મણના જીવનમાંથી આપણે આજના સમયમાં જીવતા લોકો શું શીખી શકીએ? એમના જીવનના પાઠ શું છે?
ઓહ, ઘણું બધું શીખી શકીએ. પહેલું અને કદાચ સૌથી મહત્વનું, અસ્વીકારમાંથી સ્થિતિસ્થાપકતા કેવી રીતે કેળવવી. ક્યારેક બંધ થયેલા દરવાજા આપણને વધુ સાચા અને સારા રસ્તા પર લઈ જઈ શકે છે. અસ્વીકાર પણ એક તક હોઈ શકે છે. બીજું, સતત નિરીક્ષણની શક્તિ. આપણી આસપાસની દુનિયાને ધ્યાનથી જોવાની, નાની નાની વિગતોને સમજવાની કળા સફળતા માટે કેટલી જરૂરી છે તે લક્ષ્મણનું જીવન બતાવે છે.
રોજિંદા જીવનમાંથી જ અસાધારણ શોધી કાઢવું.
અને પ્રામાણિકતાનું મહત્વ, પોતાના સિદ્ધાંતો પર અડગ રહેવું. હા, એ ત્રીજો મોટો પાઠ, લાંબા ગાળે તમારી પ્રામાણિકતા, તમારી સ્વતંત્ર વિચારસરણી, એ જ તમને સાચો આદર અને પ્રભાવ અપાવે છે. લક્ષ્મણે ક્યારે સત્તા કે પૈસા માટે પોતાની કલમ સાથે સમાધાન ન કર્યું.
ચોથું, રમૂજ.
હા, રમૂજને માત્ર હસવા હસાવવાની વાત ન ગણવી, પણ એને એક જ્ઞાન તરીકે, એક ડાહપણ તરીકે જુઓ. ગંભીર પરિસ્થિતિઓમાં પણ હળવાશ શોધી શકવી એ જીવન જીવવાની એક પરિપક્વ રીત છે, પડકારોનો સામનો કરવાની રીત છે.
અને છેલ્લે, કલા દ્વારા સેવા.
બરાબર, તમારી વ્યક્તિગત અભિવ્યક્તિ, તમારી કલા, એ પણ વ્યાપક સમાજ માટે ઉપયોગી થઈ શકે છે, સમાજને અરીસો બતાવવાનું કામ કરી શકે છે.
આજના સમયમાં જ્યાં બહુ ધ્રુવીકરણ છે, ટીકા એટલે સીધો વ્યક્તિગત હુમલો, ત્યાં લક્ષ્મણની રીત વધુ પ્રસ્તુત નથી લાગતી?
ખૂબ જ પ્રસ્તુત. લક્ષ્મણ આપણને શીખવે છે કે આદરપૂર્વક અસંમતિ કેવી રીતે વ્યક્ત કરવી, મુદ્દાની વાત કરવી, વ્યક્તિ પર ઉતરી ન પડવું, રચનાત્મક ટીકા કેવી રીતે કરવી, કેટલું જરૂરી છે.
અને અભિવ્યક્તિની સ્વતંત્રતા.
હા, એ તો ખરું જ. તેઓ નિર્ભીક પત્રકારત્વ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના જીવંત પ્રતીક છે.
સરસ. આ આખી વાતનો જો સાર કાઢવો હોય, એવી કઈ ત્રણ અંતિમ શીખ છે જે આપણે લક્ષ્મણના જીવન અને કાર્યમાંથી ખાસ તારવી શકીએ?
ચોક્કસ. જો ત્રણ મુખ્ય શીખ કહેવી હોય તો પહેલી હું કહીશ એક ભાવનાત્મક શીખ.
કઈ?
એમના મૈસૂરના બાળપણ માટેનું જે ઊંડો લગાવ હતો, જે ઇન્દ્રિયજન્ય યાદો હતી, એ એમના કાર્યમાં જે હૂંફ અને માનવીયતા લાવે છે એનો પાયો હતો. એ આપણને શીખવે છે કે આપણા મૂળિયા, આપણા શરૂઆતના અનુભવો આપણને ઘડવામાં અને આપણી સંવેદનાઓને જીવંત રાખવામાં કેટલો મોટો ભાગ ભજવે છે.
બરાબર. બીજી શીખ, કોઈ બૌદ્ધિક અંતરદૃષ્ટિ.
હા, એ કોમન મેનની પ્રતિભામાં રહેલી છે. એક મૂક, નિષ્પક્ષ, બિનપક્ષપાતી નિરીક્ષક બનીને પણ સૂક્ષ્મ રમૂજ અને સહાનુભૂતિ દ્વારા કેટલી શક્તિશાળી સામાજિક અને રાજકીય ટીકા થઈ શકે છે, ગુસ્સો કે આક્રોશ વ્યક્ત કર્યા વગર પણ. શાંત અવલોકન અને હળવો કટાક્ષ, એ પણ સત્ય કહેવાની એક અત્યંત અસરકારક રીત છે. એમના નિરીક્ષણાત્મક માનવતાવાદનું એ મૂર્તિમંત સ્વરૂપ હતું.
અને ત્રીજી એક સાર્વત્રિક શીખ, જે કદાચ બધાને લાગુ પડે.
એ કદાચ સૌથી પ્રેરણાદાયક છે. એ છે કે ક્યારેક જેને આપણે નિષ્ફળતા માનીએ છીએ, જે અસ્વીકાર આપણને મળે છે, તે વાસ્તવમાં આપણા માટે મુક્તિનો માર્ગ ખોલી શકે છે.
પેલી આર્ટ સ્કૂલવાળી વાત.
હા સર, જે જે સ્કૂલ ઓફ આર્ટનો અસ્વીકાર લક્ષ્મણ માટે આવો જ સાબિત થયો. એ આપણને શીખવે છે કે જીવનમાં મળતા અવરોધોથી હતાશ થવાને બદલે એને એક નવી દિશા શોધવાની તક તરીકે જોવી જોઈએ. એ કદાચ આપણને વધુ સાચા, વધુ અનન્ય અને વધુ સફળ રસ્તા પર લઈ જઈ શકે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.